તારીખ 23/2/1989 શ્રી પ્રયોજન સિદ્ધિશાસ્ત્ર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 30
પોતાના હિતનો લાભ થવો જોઈએ અને ખરેખર તત્વ પ્રચાર કરે છે એને ખ્યાલ હોવો જોઈએ કે મારે અપરિણામી રહીને આ કહેવાની વાત નથી, મારું પરિણમન નથી શરૂ થયું, પણ મારે પરિણમન શરૂ થાય એ અર્થે માત્ર બીજાને વાત કહેવી છે, આ વાત બીજાને કહેવી છે, બીજાને જણાવવી છે, ભલે મને કાંઈ એને યારે સંબંધમાં હોય તો એ બીજાને કહેવાનો કાંઈ અર્થ નથી, બીજાને કોઈ લાભ થવાનો નથી. એટલે પોતાને લાભ થાય એવી જ આ પ્રવૃત્તિ છે, તત્વ પ્રચાર પ્રસાર પ્રવૃત્તિ એવી જ હોવી જોઈએ. ખાસ કરીને જે તત્વજ્ઞાનની પ્રવૃત્તિ છે એ એવી જ હોવી જોઈએ, ચાહે તત્વજ્ઞાન સંબંધીનું પોતાનું વાંચન કરે, એકાંતમાં કરે કે સામૂહિક વાંચન કરે કે અનુવાદ કરે, લખે, કંઈ પણ કરે, તત્વજ્ઞાનની પ્રવૃત્તિ કરે, એમાં પોતાના લાભનું કારણ કરવું. આ દ્રષ્ટિકોણ રાખીને પ્રવૃત્તિનો સવાલ છે, દ્રષ્ટિકોણ છોડીને નહીં, પોતાના લાભનો દ્રષ્ટિકોણ છોડીને પ્રવૃત્તિ કરવાનો વિષય છે. સીધી વાત પછી કહેવાતી ગમે તે પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિ હોય, કહેવાતી ધાર્મિક પ્રવૃત્તિ ગમે તે પ્રકારની હોય, કોઈ પણ વ્યક્તિ આ વાત ચોક્કસ છે. હોવું જોઈએ અને એ લક્ષ્ય જો થાય તો જ એને આત્મહિત બાજુનો કાંઈ પણ વલણ વધે, એ દિશામાં કાંઈક પણ એ આગળ વધી શકે. મેં તો બીજી દિશા બધી ઉત્તિક દિશા છે, એ છે ગણપત ક્યાં વગર રહીએ છીએ. પુરુષ હોય તો બતાવી શકે, જ્ઞાની હોય તો બતાવી શકે, એવી રીતે નથી કરવાનું, એમ નથી કરવાનું.
આશ્રય સત્પુરુષના આશ્રય,
હા આશ્રયનો અર્થ જે છે એને નિશ્રામાં આવતો બતાવી શકે, એની આજ્ઞામાં આવતો બતાવી શકે. એને ખબર હોય કે અમારી આજ્ઞામાં નથી તો પણ એને બતાવે. અમારે લોકો એમ કહે છે ભાઈ સોનાની જાળ પાણીમાં ના નાખે, આપણું માનતા હોય તો કહીએ, સો માનતા હોય તો કોઈ કહેવા જાય, શું કીધું છે. મને રીતે તે સંબંધ હોય છતાં કે માને તો કહેવાય, ન માને તો કોણ કહેવાય, એટલો વિરોધ તો સામાન્ય માણસને હોય.
પ્રચાર કરવા આપણે બધા
કેવી રીતે બને સંતુલન તો કોઈ પણ કામ કરવામાં રાખે છે, એટલા માટે એક વાત પહેલી ખેંચીને લેવાની છે કે મારું હિત છે એ મુખ્ય છે, બાકી રોગ છે. પરમ કારુણ્ય વૃત્તિ પ્રચારમાં બીજાને પ્રત્યે કરુણા છે, બીજાને પણ લાભ થાય, બીજાને પણ લાભ થાય. પરમ કારુણ્ય વૃત્તિ કરતા પહેલા પ્રથમ જીન પ્રતિમા થા, જીન પ્રતિમા થા, જીન પ્રતિમા થા, અભ્યંતર પરિણામ. પહેલા તો તારો હિત કર, ઉપકાર છે એનો અર્થ એ છે કે એના પ્રત્યેની ભક્તિનો અભાવ નહીં હોવો જોઈએ. પોતે રાગમાં કેટલો ખેંચાઈ જાય છે કે જેથી વાત બુદ્ધિ ઊંધી થઈ જાય, એમ તો થોડું સત્પુરુષ પ્રત્યે, સત્પુરુષ પ્રત્યે શા માટે છે? એ ગુણવાન પુરુષ હતા માટે. તો ખરેખર તો વ્યક્તિ તો બહારનો છે, પણ સ્વભાવ અને આત્મગુણ પ્રગટા છે એનું બહુમાન છે. એટલે બીજી ભાષામાં કહીએ તો સત્પુરુષ પ્રત્યેની ભક્તિ એટલે સ્વભાવનું બહુમાન. સ્વભાવનું બહુમાન જ ચાલ્યું જાય તો પછી હું આત્મા તો એક જીવન અંદરથી પછી પ્રવૃત્તિ તો મળતું છે. પ્રવૃત્તિનો આત્મા શું? સત્પુરુષના ઉપકાર વશ પ્રવૃત્તિ. એનો આત્મા શું છે? જે ઉપકાર છે એ તો એમના ગુણોને લઈને છે. સ્વભાવનું બહુમાન છે એ વસ્તુ તો રહેવી જોઈએ ને મુખ્ય. પછી તો પ્રવૃત્તિ ગમ થઈ જાય તો એને શું લાગે? ગમે તે પ્રવૃત્તિ કરે તો મેં જાણે કાંઈ કર્યું જ નથી, મેં તો જાણે કાંઈ કર્યું જ નથી. નહીતર મેં કર્યું છે એ આવ્યા વગર રહે નહીં, મેં આટલું બધું કર્યું ને, મેં આટલું બધું કર્યું ને, એ આવ્યા વગર રહે નહીં. વાંચે લખે બીજી કોઈ પ્રવૃત્તિ કરે ગમે ત્યાં જાય આવે ઉત્સવમાં હાજર બધું મૂળ વાત તો આત્મહિતને મુખ્ય રીતે એક સરખો સળંગ દોર છે. હેતુ ચુકાઈ જાય છે. પચીસમાં કામ બીજી લીધી. પરંતુ જેનો દર્શન મોહ મટવાનો છે એવા મુમુક્ષુ જીવને ખરા આત્મભાવે સત્પુરુષ પ્રત્યે મહાત્મવૃત્તિ હોવાથી, આ મુખ્ય વાત રહી, આત્મભાવે મહાત્મવૃત્તિ છે. સર્વકાર્ય સર્વ પ્રકારની બાહ્ય ધર્મ પ્રવૃત્તિ પ્રચાર પ્રસાર કરતા પણ પ્રત્યક્ષ સત્સંગને વધુ મહત્વ આપે છે. પ્રત્યક્ષ હોય એને ઘણું મહત્વ આપે, એનું મહત્વ વિશેષ જોઈએ. એટલા માટે તમને આજે પણ પહેલેથી સંવેદમાં પધ્ધતિ છે કે ત્યારે કૃષ્ણ ઓફિસમાં કોઈ જે મુમુક્ષુ હોય તો વગર કે મારે ગુરુદેવનો લાભ લેવો છે તો પ્રવચન વખતે એને ઓફિસમાં ને બદલે ત્યાં પ્રવચનમાં બેસવાની છૂટ, બરાબર છે? એને ફરજ નહીં પાડવામાં આવે કે નહીં તમારે આ વખતે આટલો ચોપડો લખી નાખવાનો. પ્રવચનમાં બેસવું હોય તો પ્રત્યક્ષ લાભ લેવો હોય તો તમારે અધિકારી તરીકે અને પણ સેવક તરીકે પ્રવૃત્તિ કરે છે અને સત્સંગમાં મુખ્ય રાખે છે. પ્રત્યક્ષ યોગમાં બોધ વચનો, પ્રત્યક્ષ યોગમાં બોધ વચનો એકાંતે આત્માર્થે પરમાદર ભાવથી ગ્રહણ કરનારનું દર્શન મૂળભૂત છે. પ્રત્યક્ષ યોગ હોય ત્યારે જે કાંઈ ઉપદેશ મળે તે એકાંતે આત્માના હિતને અર્થે અને ઘણા જ આદરથી જો ગ્રહણ કરવામાં પ્રયાસ કરવામાં આવે, ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો એનું દર્શન અવશ્ય નાશ પામે જ છે. દર્શનનો નાશ પામે એટલે એને મિથ્યાત્વનો અભાવ થઈ સમ્યક દર્શન પ્રગટે જ. અહીં થોડી મંદ થાય ને સમ્યક દર્શન પ્રગટે. પ્રત્યક્ષ યોગમાં એકાંત આત્માર્થે જો પરમાદર ભાવથી બોધને ગ્રહણ કરે તો એનું સમ્યક દર્શન એને થાય જ, મિથ્યાત્વ એનો નાશ થાય જ. આ નિયમ બદલાય છે. પરંતુ આત્માર્થ સિવાય અન્ય હેતુથી થયેલ ઉત્ક્રમણ દર્શન તીવ્ર કરે છે. આ વિષય તો આત્માર્થનો છે અને આત્માર્થે જ શ્રવણાદિની પ્રવૃત્તિ થવી જોઈએ. શ્રવણ તો કે માન્યતા તો દર્શનનો નાશ પામે, એ હેતુ છૂટી જાય તો દર્શન સીધી વાત છે. પૂરતી
એકાંતે આત્માર્થ એની સિવાય શું આવે જેમાં ભૂલ થઈ જાય?
એ સિવાયમાં તો એક તો જાણે એક જાણવાનું ખાલી કુતૂહલ હોય ત્યાંથી શરૂ કરીએ તો નવી નવી વાત આપણને જાણવાને મળે છે. તેથી આગળ તો જાણીને આપણે કોઈને કહેવા થશે. દરેકને ઓછા વત્તાન છે, જુદી જુદી વ્યક્તિઓ સાથે પરિચય હોય છે. એ પરિચયમાં આમના સાથે આ બધી વાતો ચાલતી હોય. પોતે કોઈ વિશિષ્ટ વાત કરે પણ એની મહત્તા વધે છે તો સીધી જ વાત છે. સીધું નથી વાત કશાય તો ઠીક છે કે ચારિત્ર મોહનો વિકાર છે પણ દર્શન ન વધે કેમ કે એનું લક્ષ્ય ખોટું છે. મંદર એને જયારે વાંચે છે સાંભળે છે ત્યારે એને લક્ષ્ય એ છે કે આ વાત મારે ખ્યાલમાં રાખવી કેમ કે કોઈને કહેવા થશે. એક પ્રકાર એમાંથી ઉભો થઈ જાય છે. મહિર લક્ષ્ય એટલે સ્વલક્ષ્ય હોય એટલે પરલક્ષ્ય પ્રવૃત્તિ થઈ ગઈ. પરલક્ષ્ય પ્રવૃત્તિ થાય જ્ઞાનની એટલે ઊંચી ઉલટી થઈ જાય. ઊંચી ઉલટો થાય એમથી થાય એટલે પુરુષાર્થ ઉલટો થઈ જાય. બરાબર જ્ઞાનની ધારણાનો સૂક્ષ્મનો લોભ વધી જાય. એ જ્ઞાનનું અહમ પણ થઈ જાય, હું પણ જાણું છું, હું પણ સમજું છું. અને પછી તો બીજા બધા દોષો એમાંથી ઊભા થતા જ આવે. એટલે મુખ્ય વાત તો શું છે કે એની જે જાગૃતિ આવી જોઈએ એ જ ન આવે. જાગૃતિ ન આવે એટલે આ વિષય જે રીતે એને ચાલવો જોઈએ, આખી રીતે બદલાઈ ગઈ. પછી ગમે તે પ્રકાર ઉભો થાય તો બધો દર્શનનો નિવૃત્તિનું કારણ થઈ જાય. એમાં તો એવું છે કે એમાં એમ કહીએ કે ભાઈ મોઢામાં પડ્યો હોય તો પછી ગળે ઉતારવા માટે શું કરવું જોઈએ કે ગળે જ ઉતારવું જોઈએ, એમાં પછી બીજું શું કરવાનું? એ વાત છે, કારણ કે આત્માર્થે જ આ વિષયમાં પ્રવેશ કરવાનો છે. એટલે પછી પતી ગયું, પછી એમાં બીજું કઈ વાત આવે જ નહીં. જાગૃતિ રાખે આત્મા જ પ્રવૃત્તિ કરી, એમાં કઈ દેખતો નથી. જાગૃતિ સાધવાને બદલે અવગુણ ઉત્પન્ન થાય. ખાસ કરીને એવું જ બને છે કે દરેક માણસને બીજા માણસોના પરિચયમાં આવવાની તો ખતું રહેવું છે. આ વિષય થોડો વિશિષ્ટ છે, લૌકિક વિષય નથી પણ થોડો લોકોત્તર વિષય છે, અસાધારણ વિષય છે. એટલે એ ત્યાં સ્લીપ થઈ જાય છે. એને એને એમ નથી કે મારું મહત્વ બતાવવું છે એવો વિચાર નથી કર્યો હતો, પણ એને સહેજે વિશિષ્ટ વાત હોવાથી અને સામા માણસને ખબર નહીં હોવાથી એને એમ થાય છે કે લાવું પ્રસંગ સામાન્ય નથી. એમાં મારું આત્મલક્ષ ચુકાઈ ગયું છે અને પરલક્ષ થઈ ગયું છે એ એને ખ્યાલમાં ન રહી, ખ્યાલમાં ન રહી. એને તો હું સામાન્ય રીતે વાત કરું છું અને એને આવી વાત કરવાથી એને પણ લાભ થશે, મારા લાભ નો શું? એ વાત એને પહેલા મુખ્ય રાખી, નહીતર ગડબડ થાય. અન્ય હેતુમાં કોઈ પણ પ્રકાર લઈ જાય, આત્મહિતના હેતુ સિવાય કોઈ પણ પ્રકાર બીજો આવે એટલે અન્ય હેતુ થઈ જાય, એ નુકસાન કારણ છે. બહાર પડવાના ઉદયમાન પ્રસંગોમાં પૂર્વ પુણ્યના ઉદયને લીધે જે જીવને મીઠાશ મળે છે તે દર્શનમાં વધારે છે. પાર પડવું એટલે મુખ્ય થવું, લોકોમાં નામ મળે આ મુખ્ય માણસ છે. પ્રસંગો ચાલતા હોય એમાં જાતનું પુનઃયોગ હોય એને સ્થાન મળે, મુખ્ય સ્થાન મળે. હવે આ તમારા હાથે કરો, આ તમે કરો, હવે તમે આગળ આવો, તમે આગળ રહીને કામ કરો. લૌકિક કાર્ય કરવાની વિચક્ષણતા પણ હોય, એ બધો પુણ્યયોગ છે. વિચિક્ષણતા કામ કરવું બપોરે આ કુશળ છે, કામ કરવામાં માણસ માણસ એને હું કહું છું માણસ એની મુખ્યતા થઈ જાય, પણ એમાં પોતાની મીઠાશ વધે એને સારું લાગે એટલે દર્શન મને વધારે છે. તો એ સીધી વાત છે કે એને પોતાના આત્મા સિવાય બીજે અધિક ગુણો આપી દીધે, અધિકતા થઈ અન્ય દ્રવ્યની અન્ય ભાવ સ્વભાવની અધિકતા ત્યાં ગઈ, સ્વભાવની અધિકતા ખોઈ ગઈ. આ નુકસાન મીઠાશ વર્તવાનું કારણ એ છે. લોકોને આ જે કાંઈ સામાજિક પ્રસંગો હોય પછી બધા ધાર્મિક હોય, લૌકિક પ્રસંગમાં તો કોણ રસ લીએ છે કે જેને ધાર્મિક ક્ષેત્રમાં આવવું જ ન હોય. એ ચાલવા માટે બજારના આશિષમાં આપણે પ્રમુખ થાય, કેમ બધું ચૂંટણી લડવી છે, કે મ્યુનિસિપાલિટીની ચૂંટણી લડવી છે, કે વિધાનસભાની કે પાર્લામેન્ટની ચૂંટણી જોઈએ, એનો તો તેને આ ક્ષેત્ર જેના માટે નથી. જેને એ રીતે જિંદગીનો સમય બગાડવો હોવાથી એને તો આ ક્ષેત્ર જ નથી, એનું ક્ષેત્ર જુદું છે અને આ ક્ષેત્ર જુદું છે. એટલે લૌકિક સંસ્થાઓથી માંડીને કોઈ પણ લૌકિક ક્ષેત્રમાં જાઓ, અત્યારે તો ધાર્મિક ક્ષેત્રમાં પોલિટિક્સ લાગુ પડી ગયું. કયું ક્ષેત્ર બાકી હશે કે જ્યાં પોલિટિક્સ નહીં હોય તો સમજાવો? કામ કરવાના ધાર્મિક ક્ષેત્રોમાં જ્યાં રાજનીતિ ચાલુ થઈ ગઈ છે તો સામાજિક કયા ક્ષેત્રમાં રાજનીતિ વગર કામ થતો હશે? એ તો કયો આશા રાખી શકાય ખરું કે ક્યાંય રાજનીતિની એવી આશા રાખી શકો? કલાસ થઈ ગયો
હવે અમારા તો રાજનીતિ
આ પરિસ્થિતિ. એટલે એ તો ઓલાને તો વિચાર જ કરવા જેવો નથી, પણ કોઈ ધાર્મિક પ્રસંગોના કારણે પણ બહાર પડવાનો પ્રસંગ હોય ઉદયમાં, પુણ્યને લીધે લોકો આગળ કરતા હોય, એ જાતના પુણ્યનો ઉદય હોય તો સમાજ એને આગળ કરે છે. તમે મુખ્ય ચિંતા, તમે મુખ્ય ચિંતા અથવા તમારું બધા માને છે એવો પુણ્ય ઉદય સમાજના માણસો માને એ કે છે નવી જાતમાં ઉદય છે. કોપણીમાં મીઠાસ આવે તો ખલાસ થઈ જાય. કામ થવું એક વાત છે, મીઠાસ લેવી બીજી વાત છે, એ એને અધિકતા આપવા જેવી વાત છે. શ્રીમદજીનો આવેલો પત્ર વાંચીને આવીને બીજાને સંભળાવે ત્યારે મારું માન વધી જાય છે. પાત્રતા કેટલી સરસ છે. આપ મને એમ કહો છો કે બીજા મુમુક્ષુને તમે વંચાવજો, આની અંદર થોડી તાત્વિક વાત લખી છે, તો બીજા મુમુક્ષુને તમે વાંચી સંભળાવજો, એને જેને યોગ્યતા હશે એના પ્રમાણે કંઈક સમજશે. એ તો હું વાંચી તો સંભળાવું છું, પણ એ વખતે મને મારું માન વધે છે એવું લાગે છે કે એનું ધ્યાન કેટલું છે, પરિણામ ઉપર કેટલું લક્ષ છે. હું વાંચી સંભળાવનાર અને આ બધા સાંભળનાર, સંભળાવનાર મુખ્યતાથી કેટલી પાત્રતા. ખબર પડી એને રીતે જાગૃતિ છે એટલે એને ખબર પડે છે. સૂક્ષ્મ માન વધે તો પણ એને ખબર પડે છે કે આમને નુકસાન થાય છે. ક્ષમા માગી છે, મને આવું કામ સોંપો છો પણ મારી લાયકાત નથી. એવી રીતે પાત્રતા પછી તો એને જો એની મારફત કામ કરાવવું હોય તો એને સમજાવી દઈએ કે આમ કરતો તેમ કરતો, પણ એને બરાબર એના સ્થાને બરાબર જાગૃતિ રાખે એને મીઠાશ નહીં આપે. આત્માર્થી જીવને તો બહાર પડવાવાળા પ્રસંગોને નિશાળ જાણીને એની કિંમત જ એને ન હોય. કામ કરી દઉં મને મુખ્ય કામ નહીં આવે, મારી પાસે કામ કરાવ્યું હોય તો એટલે હું પડદા પાછળ દઉં, પડદા તે જ ઉપર નહીં આવું. કામ સેવા મારી લીધું એટલે સેવા દેવા તૈયાર, તે જ ઉપર પાછળ એવી રીતે. કેમ કે એમાં બહાર પડવાની વાતને સારભૂત નહીં પણ અસાર પણ અથવા નુકસાનનું કારણ જાણીને દૂર ભાગવાની છે. ભરતી તો બધા નથી, પછી તો એને પુણ્યનો ઉદય હશે તો ઉદય નહીં છોડે. એને ઉદય તો પુણ્ય ન હોય કે પાપ ન હોય, એ તો જીવને છોડતો નથી, જાગૃત રહીએ. મારું માન બહાર પડવાના માનમાં તો નથી આવી ગયું, સામાન્ય રીતે તો જો સત્પુરુષના સમાગમમાં આવીએ તો ઓક્ષમના લોકસંગના એ બધું છૂટી જાય. જીવના સ્વરૂપ માટે કલ્પના થવાના કારણો છે એ બધા મટી જાય અને જીવનું સ્વરૂપ પોતાનું મૂળ સ્વરૂપ બરાબર એને સમજમાં આવે. એ મોક્ષના મટવાનું કારણ છે. પણ જો તીવ્ર દર્શનનું હોય તો સમાગમમાં રે અને મોક્ષના ન છોડે. એટલે શું છે ને, અહીંયા સંતોષ માન્યા એને કે હું તો સમાગમમાં રહું છું, હું તો કઈ આગો રહેતો નથી. ઓક્ષણના એમને એમ રાખે ઓક્ષણના એટલે ઓળખવાનો પ્રયાસ ન કરે, સ્વરૂપને ઓળખવાનો પ્રયાસ ન કરે. એટલે કે અંદરમાં પોતાની ખોજ ન કરે, માર્ગની ખોજ ન કરે, સ્વરૂપની ખોજ ન કરે. અને એમ માને કે આપણે તો સત સમાગમમાં રહીએ છીએ, આપણે સત્સંગમાં ઘણા કરીએ છીએ, એ એક જાતનો સંતોષ પકડે. હજી તો પોતાની અવસ્થા સુધરે તો સંતોષ નથી કરવાનો અથવા સંતોષ કરવાનો નિષેધ છે. એના બદલે સંયોગથી સંતોષ પકડે છે. અવસ્થા તો સુધરી નથી હજી, પણ માત્ર એને એમ થાય છે કે સત્સમાગમ કરવા જેવો છે ને, આપણે સત્સમાગમ કરીએ છીએ, એ જાતનો પુણ્યોદય હોય છે. બીજી પ્રતિકૂળતામાં ન હોય ને સમાગમમાં રહી શકે, એનાથી સંતોષ પકડે અને અંતરશોધમાં ન જાય. તો એ ઓક્ષણનો ત્યાગ કરતો નથી અને ઓક્ષણના પડી છે એનું નુકસાન છે એની દરકાર નથી. એને આવી સરસ તક મળી છે તો ઓક્ષણને છોડીને હું પકડી લઉં મારા તત્વને. એની એને જે જાગૃતિ અને જે એની ચેતના આવવી જોઈએ એ આવવાને બદલે સંતોષ માની લીધો. આપણે તો સત્સમાગમમાં છે, આવો સત્સંગ ક્યાં કોઈને મળે છે? જે આપણને મળ્યો છે એવો કોઈને મળતો નથી. આપણે તો બહુ સારો લાભ છે અને અંદરમાં મહેનત કરતો નથી, એને દરકાર નથી. ભોગ સંજ્ઞામાં જીવ લાંબો સમય રહે છે, ચાહે સત્સંગમાં હોય કે સત્સાસ્ત્રના વાંચનમાં હોય. શાસ્ત્ર ભણાવવા તો આપણે તો રોજ 2-5 કલાકનો સ્વાધ્યાય કરીએ છીએ ઘરે બેસીને. બીજી પ્રવૃત્તિમાં બહુ ત્યારે બીજી પ્રવૃત્તિ છોડી દીધી છે. વાંચા કરે ને હેમ્યા કરે, વાંચા કરે ને હેમ્યા કરે. અંદરમાં જે એને ખોજ કરવાની છે, સ્વરૂપ સંશોધન કરવાનું, વિજ્ઞાન કરવાનું, એના કરે એટલે શું છે કે જે કઈ કરે છે એમાં એને સંતુષ્ટ છે. જાણે અજાણે પણ, જાણે અજાણે સંતુષ્ટ છે એ વાત સાબિત થાય છે. બીજું એની ઓક્ષણના ગઈ નથી, સ્વરૂપની ઓળખાણ ન થઈ ને માર્ગ ન મળ્યો, ન જાણ્યો એને, ઓક્ષણના ગઈ નથી એને દરકાર નથી. ઓક્ષણના ટાળવાની દરકાર નથી, દરકાર નથી. દર્શન વધી જશે, ઓક્ષણના એ લાંબો કાળ જશે તો દર્શનો વધી જશે. આમાં સીધી વાત છે, અરે અમુક વાર ઓક્ષણના એ કર્યો છે એને સત્સંગ નથી કર્યો નથી, પણ સત્સંગ સફળ નથી થયો. બહુ સહેલાઈથી ઓગ સંજ્ઞા માટે એનું અર્થકાન છે. ક્યાં ઓગ સંજ્ઞા ટાળવાનું છે? પછી ક્યાં ટાળવાની? અનાદિ ઉપસંજ્ઞા મટવાનું જે કારણ છે, તેમ છતાં તીવ્ર દર્શન મોહને વશી જીવ ઉપસંજ્ઞામાં ત્યાગ કરતો નથી. એટલે ઉપસંજ્ઞા છોડતો નથી એનો અર્થ શું થાય છે? બીજો કે બહુ દર્શન મોહના આવેશમાં વર્તે છે, તીવ્ર દર્શન મોહમાં વર્તે છે. કઈ ચિંતા નહીં, પણ એનો બીજો અર્થ જ થાય છે કે દર્શન મોહની તીવ્રતા. નહીતર જ્યાં દર્શન મોહ મટવાનો છે ત્યાં છે ને છૂટે એવા સ્થાનમાં શું કરવાના છૂટે કે તીવ્રતા ઓછા છૂટે બનતા ઓક્ષમના છૂટે એટલે દર્શન દર્શનમાં બંધ થવાનું બહુ સરસ કારણ છે. ત્યાંય ઓક્ષમના એરીએ છે એનો અર્થ કે તીવ્ર દર્શનમાં મારી છે, એમ એનો અર્થ છે સીધો. એમ તો છે ને બીજા ભક્તિ બધું કરે, બહુમાન કરે, સેવા કરે, ભક્તિ કરે, ચાકરી કરે, બધું કરે, ઓક સંજ્ઞા ના છોડે, દરકાર કરે નહીં ઓક સંજ્ઞામાં, છું કે નહીં એની દરકાર ના કરે. ગંભીર સંકેત સમજાય છે. થોડું પણ જે કંઈક કહેવા ધારે છે એવું કાંઈ પણ જો સમજાય તો બહુ મોટી વાત છે. થોડું સમજાય તો એનો બેડો પાક થઈ જાય, થોડું પણ સમજાય તો ઘણી મોટી વાત છે.
જે રીતે કહેવાય છે એ રીતે સમજાય,
જે રીતે કહેવાય છે ને જે કહેવા માંગે છે તે કહેવાનો હેતુ છે, જે દર્શાવવાનો હેતુ છે એ કંઈક સમજાય. તીવ્ર દર્શન મોહને વશ જીવ ઓગ સંજ્ઞામાં ત્યાગ કરતો નથી એમ સમજી સત્સમાગમ કરવામાં ઓગ સંજ્ઞા મટવાથી દર્શન મોહ મંદ પડે છે. ઓગ સંજ્ઞા મટવાથી નાસ્તિકની વાત છે અને ભાવ વાસન થવું તે અસ્તિત્વ, એટલે વચ્ચે પબ્લિક કરેલો છે. ઓગ સંજ્ઞા મતવું અથવા ભાવ વાસન થવું, ભાવ ભાસવો જોઈએ, જેવા સમજમાં આવે છે એનો ભાવ ભાસવો જોઈએ પોતાનો. ઓગ સંજ્ઞા ના લીધે ભાવ વાસન થી ઓગ સંજ્ઞા મટી જાય છે. ભાવ વાસન એટલે જેવો સ્વભાવ ભાવ છે એવો ભાસે પોતાનો. સત્પુરુષ જેવો સ્વભાવ ભાવ કે બતાવે છે એવો પોતે છે એમ ભાસે, પોતાનો ભાસે પોતાના પાસે એને માર્ગ પણ અંતર્મુખ સમજાઈ જાય. કેમ કે જે જેનો ભાવ ભાસે છે તો અંતર તત્વ સ્વરૂપ છે, એ ભાસે તો એને અંતર્મુખ સ્વરૂપ નામ
આવતું
ભાવ ભાસે એટલે એનો પ્રયોગ ચાલુ થઈ જાય, વિજ્ઞાન ચાલુ થઈ જાય. સત્સમાગમ કઈ રીતે કરવો એ વાત ચાલુ જ્ઞાન લક્ષણ થી જ્ઞાન સ્વભાવી યાદ જ્ઞાનમાં શોધમાં શોધ કર્યા કરે, પોતાના જ્ઞાનને અવલોકીને એમાં શોધ કર્યા કરે કે આમાં સ્વભાવ શું છે. તો બહુ સીધું સમજાયું છે કે આ જ્ઞાન ક્યાંય વળગતું નથી, નિર્લેપ જ રહે છે. રાગ ને અન્ય જ્ઞેયો પ્રતિભાસવા છતાં જ્ઞાન પોતાનું જ્ઞાનત્વ છોડતું જ નથી, અથવા તો રાગ અને જ્ઞેયની કોઈ અસર જ્ઞાનમાં પહોંચતી જ નથી, પહોંચતી નથી એવું જ્ઞાન નિર્લેપ રહે છે. એનો સ્વભાવ પકડાય છે, નિર્લેપ રહેવાનો એનો સ્વભાવ. સ્વભાવ આત્મા એવો પાસે પણ એ ખોજ કરે, પોતાના પોતાના જોઈને એની ખોજ કરે તો એને દેખાય. જોવાનો દ્રષ્ટિકોણ અપનાવે તો દેખાય, અરીસામાં મૂળ છે. હવે અરીસાનો મોર જે છે એમાં મોરને જોવા રોકાય છે તો અરીસાના અરીસાથી ખ્યાલમાં આવે છે, એને તો મોર જ દેખાય, એને ચાલતો ચાલતો દેખાય
છે.
અરીસો છે, મોર નથી. એમાં અરીસો જોવાનો દ્રષ્ટિકોણ છે કે મોરને જોવાનો દ્રષ્ટિકોણ છે, દ્રષ્ટિકોણ ઉપર આધાર છે. જ્ઞાનમાં જ્ઞાનને જોવું છે કે જ્ઞાનમાં જ્ઞાનને જોવું છે? જ્ઞાનના પ્રતિબિંબને જોઈશ તો જ્ઞાનને ખોઈશ, માત્ર જ્ઞાન ત્યાં છે એમ જોઈશ તો પ્રતિબિંબ અને ઇષ્ટ છે. પ્રતિબિંબ થાય કરવા
જોઈએ.
જ્ઞાનને જોવાનો દ્રષ્ટિકોણ છે એ લાગુ કરવો, એનું નામ પ્રયોગ. જ્ઞાનમાં માત્ર જ્ઞાનને જોવું એવો જે દ્રષ્ટિકોણ, એનું નામ જ પ્રયોગ, એ પ્રયાસનું નામ જ
પ્રયોગ.
ગમે ત્યારે એમ જ છે, પરિસ્થિતિ તો એમ જ છે. જ્યારે જોવે ત્યારે એને પોતાના દરકાર જોવાની થવી જોઈએ, એમ જ છે. પરિસ્થિતિ તો એમ જ છે, જ્યારે જોવે ત્યારે પરિસ્થિતિ બદલાય એવી નથી. ઊંધા દ્રષ્ટિકોણથી જ્ઞાનમાં જ્ઞાને જોવે તો રાગ દ્વેષીને દુઃખી થવાનું, બીજે કઈ થવાનું નથી. અને એ તો ત્યાં જ કરે છે, હવે ફેરફાર કરવો હોય તો પરિસ્થિતિ તો સૌ અનુકૂળ જ છે. પરિસ્થિતિ કોઈ પ્રતિકૂળ નથી, જે છે તે જ છે પરિસ્થિતિ. પોતે દ્રષ્ટિકોણ બદલવાનો, એ જ્ઞાનમાં જ્ઞાનને જોવું છે કે જ્ઞાનમાં જ નહીં જોવું,
બસ કામ કરવું ટૂંકું હોય.
બહુ તમે આનો વિસ્તાર જ નથી, કોઈ વિસ્તાર કરવા કે તો પણ આનો વિસ્તાર થાય એવું નથી. આટલું ટૂંકો કામ
આટલા માટે
પછી તો આ જ વાતને જુદી જુદી રીતે સમજાવે છે. જુદી જુદી વાત નથી સમજાવતા, વાત આ જ સમજાવે છે પણ જુદી જુદી રીતે સમજાવે છે. કોઈ કોઈ નીચેના પગે છે કે કોઈ ઉપરના પગે છે કે એમ ગમે એમ કરે છે પણ આ જ વાત સમજાવે છે. એટલું કથન છે એ વાત માટે. બાહ્ય દ્રષ્ટિને લીધે અજ્ઞાની જીવના ઉઘાડ જ્ઞાન અને વાકપટુતામાં આકર્ષિત થઈ તેને જ્ઞાની માની અનુમોદન અથવા અનુસરણ કરતા દર્શનમાં વધી જાય છે. બાહ્ય દ્રષ્ટિ હોવાથી જેને જ્ઞાન નથી એનું ઉઘાડ ઉપરનું આકર્ષણ થાય છે. બહુ જ્ઞાન છે, કેટલા દુનિયાભરના શાસ્ત્રની વાત કરે છે, ઘણું યાદ હોય, ઘણું વાંચ્યું હોય, ધારણા હોય, કહી શકે એવું અહીંયા આમ કે છે, અહીંયા આમ કે છે, અહીંયા આમ. તો એવું જે જ્ઞાનનો ઉઘાડ છે એ બાહ્ય તત્વ છે. જ્ઞાનની વિશાળતા બાહ્ય તત્વ અને વક્તૃત્વતા વાકપટુતા એટલે ઓરેટરી. એનાથી આકર્ષિત થઈને એમાં વ્યાયામ થાય. બહુ સરસ, બહુ સરસ સાંભળે છે, બહુ સરસ એનો અવાજ મીઠો હોય, અવાજની અંદર મીઠાશ તો પણ વ્યાયામો થાય, બોલવાની શૈલી પદ્ધતિ સારી હોય એમાં પણ વ્યાયામો થાય, એને ઘણું જાણતા હોય એવી ઘણી ઘણી વાતો કરે, એમાં વ્યાયામ થાય, એમાંથી આકર્ષિત થઈ એને જ્ઞાની માને, એ કહે તે અનુસરે, અને ન અનુસરે તો એને વધુ ને વધુ સાંભળવા માટે બેસે તો એ અનુભવ ના થાય. સાંભળવા બેસે છે એનો અર્થ તમે ખૂબ સંભળાવો, અમારે ખૂબ સાંભળવું છે, તમે ખૂબ સંભળાવો ને એને અનુમત ના થાય. હું તો દુકાન લઈને બેઠો, આ એની ઘરાકી વધારવામાં નિમિત થાય એવું થાય. અનુમોદનામાં તો એના જેટલા વિપરીત અભિપ્રાયો હોય બધાની અનુમોદના થઈ જાય, બધા વિપર્યાસને એવું મળે છે. એવું કારણ કે એ જાય કે કંઈ કહે છે તો પોતાના વિપર્યાસ વિપરીત અભિપ્રાય એને અનુસરીને કહે છે ને, એનું અનુમોદન કરે એટલે અનુમોદન થઈ જાય, સીધો વિખ્યાત તીવ્ર થઈ જાય. બાહ્ય દ્રષ્ટિને લીધે અજ્ઞાની જીવના ઉભાળ જ્ઞાનમાં અને વાક વાકપટુતામાં આકર્ષિત થઈને અથવા તેને જ્ઞાની માનીને અનુમોદન કરે, અનુસરણ કરે, પછી કંઈ કંઈક તમારે આમ કરવું, હવે તે ધ્યાન કરવું, એમ ધ્યાન કરે, આવે છાપાનો બહુ આવે છે, આવી રીતે ધ્યાન કરાવે છે, નામ કરાવે છે, તેમ કરાવે, અનુસરણ કરે, એ પ્રમાણે જ કરે, પછી જે વાત છે.
આત્માથી મને અનુસરણ કરે તો પછી દર્શન મળે,
આત્માથી માને તો પછી શું છે કે એને પોતે બરાબર છે કે નહીં એને ચકાશે, આત્માર્થતા દેખાય તો આત્માર્થી પણ માને, આત્માર્થી માનીને સાંભળે, આપણે સાંભળવાની વાત છે ને, કોઈ જ્ઞાની તો કોઈ હોય, બાકી તો આત્માર્થી આપણે ત્યાં વાંચન કરે છે એને સાંભળવા તે ને, તો આત્માર્થી પણ એનું હોવું જોઈએ, એ ચેક કરવું જોઈએ, આત્માર્થી પણ છે કે આત્માર્થી પણ નથી ને માથે, તો મુશ્કેલી છે. એટલે વાંચન કર, આત્માર્થી તો હોવો જ જોઈએ, જાણી ન હોય તો આત્માર્થી તો હોવો જ
જોઈએ.
સાંભળવાની અંદર એટલો જાગ્રત રહેશે વિચારમાં, કે કોઈ પણ જાતની આમાંની ભૂલથી પોતે ભૂલમાં દોરવાય ન જાય એટલી જાગૃતિ રહે. નાની હોય તો એની ભૂલ નથી એમ માને એને અનુસરે, નાની ના હોય ને આત્માર્થી હોય તો એ ભૂલતા નથી એનો ખ્યાલ રાખે, અને એમ લાગે કાંઈ કાંઈ ભૂલ થાય છે તો એની ચર્ચા કરે, અને આત્માર્થી હોય તો બરાબર એની અરે ચર્ચા કરે. એમને કે તમે મને પ્રશ્ન પૂછશો ને શું બરાબર ચર્ચા કરે, બરાબર છે ભાઈ, તો હજી મારે પણ હજી પ્રાપ્ત કરવું બાકી છે, ચર્ચા તો બરાબર મુક્ત રીતે કરવી જોઈએ, તમે ગમે તો ચર્ચા કરે, અને આત્માર્થી નું હોય તો એમ કે ના મારી ભૂલ પકડાઈ જાય તો મારી ઇજ્જત નો સવાલ થાય, પછી જેના આમ પડતા એમાં મારી ભૂલ છે એમ નક્કી થાય તો મારી ઇજ્જત શું, મારી આબરૂ શું, મારે કઈ પ્રશ્ન પૂછવા હોય તો આપણે પાછળથી વાતો કરશો, પણ અત્યારે તમે કાંઈ બધાની વચ્ચે મને પૂછશો નહીં કે ચર્ચા કરશો એમ કે તો ક્યાંક ને ક્યાંક પકડાય જ ને, એ તો ખ્યાલ આવે.
આ બધી ચકાસણી વગેરે તો પોતે જ પેલા આ ભૂમિકામાં આત્માર્થી ભૂમિકામાં પોતે આવે ત્યારે બધું થાય
ને, હા છે, આત્માર્થી હોય તો સામે આત્માર્થીને ઓળખી જઈએ, પોતે જ આત્માર્થી ન હોય તો સામાને આત્માર્થી છે જ્ઞાની છે એ કેવી રીતે ઓળખશે, નાની ને પણ ઓળખે છે આત્માર્થી હોય, અને આત્માર્થ ને આત્માર્થ જ ઓળખે છે, કેમ કે કોઈ નીચેનો છે તો ઓળખાય એમાં કાંઈ સવાલ નથી, ઊંચી ઊંચી ન પકડી શકે, દશા ન પકડી શકે, આત્માર્થ પણ જો પોતે આત્માર્થ હોય પોતાની તો પહેલી જવાબદારી છે, પછી અમારી બહાર અમે કોણ છું તો પછી વાત છે, જવાબદારી તો પહેલી પોતાની. અને આવો વિવેક શું કરવા કરવા છે, બીજાને અવઘાડ જ્ઞાનમાં ફસાવવું નથી કે બીજાને વક્તૃત્વ કળામાં ફસાવવું નથી, એ શું કરવા આવી રીતે આત્માર્થે છે એટલે એમ વિચારે છે. કોણ વિચારે છે? એને બાહ્ય દ્રષ્ટિ નથી પણ અંતરદ્રષ્ટિ જેને કેળવવી છે એ એમ વિચારે છે. બાહ્ય દ્રષ્ટિ વાળા તો અચ્છા એ બાજુ આત્માર્થી જીવ કહો, વિદવત્તા અને જ્ઞાન જુદી જુદી ચીજ છે તેમ જાણે, પરીક્ષા કરે, યથાર્થ સમજણ કરે અને વિવેક કરે છે. આત્માર્થી હોય તો સમજે છે કે ઉઘાડ જ્ઞાન જુદી ચીજ છે, વિદવત્તા જુદી ચીજ છે, પંડિતાઈ જુદી ચીજ છે અને આત્મજ્ઞાન જુદી ચીજ છે, એવું સમજ મારી પરીક્ષા કરે છે. એની પાસેથી ધર્મ સાંભળવો એની પરીક્ષા કરવી પડે છે. એમને ત્યાં સાંભળવા બેસી જાય કે આ માર્ગમાં ન સાધન કરે એ વાત છે. પોતાના વિપર્યાસ ને આના વિપર્યાસ થઈ જશે, જે પેલાના વિપર્યાસ છે આના વિપર્યાસ થઈ જશે. ત્યાં તો જાણે, પરીક્ષા કરે, સાથ સમજણ કરે અને વિવેક કરે. વિવેક કરે એટલે છોડી દે, ઠીક લાગે તો આગળ ચાલે ને તો મૂકી દે, આપણે આ રસ્તે નથી જવાનું. હા પૂરી થઈ ચોક્કસ ધર્મજ્ઞાનનો પાયો જ એને નાખો, સંભાળવાની જવાબદારી તો છે. જગતમાં કોઈ વેપાર ધંધો કરવા દુકાને બેસે એનો ભોગ બતાવીને કોઈ મોકી દે છે, બધા દીકરાને કોઈ નથી મોકતું. તો તમે ફ્રેન્ડ કરે વગર ગાડી મોકી દે છે? મારો દીકરો છે ને મારી ગાડી છે, ભલે સંભાળ લેવું હું એને દુકાને આપું. ભાઈ તું અત્યારે ચલાવું યાર, બે વર્ષ પાંચ વર્ષ મારી નીચે શું તૈયાર, બરાબર મને લાગે કે હવે વાંધો નથી પછી હું ગાડી છોડું. કેમ વેપારમાં તો નુકસાન જાય છે જીવનથી, આ તો દુનિયાના વેપાર કરતા આત્માનો વેપાર તો મોટી વાત છે. આ તો ભવભ્રમણનો નાશ થાય ને આ ભવભ્રમણ વધી જાય. આ વેપાર એવો છે કે ભવભ્રમણનો નાશ કરવાની ચીજ છે અને ભવ ભ્રમણની વૃદ્ધિ થઈ જાય એવી પરિસ્થિતિ ઊભી થાય. વેપાર લાભ કરવાનું સ્થાન છે ને નુકસાન કરી બેસે, ઉલટી વાત થઈ ગઈ છે. એવું છે ચોક્કસ જવાબ હા, એ ઘણાને ખબર નથી, હું ઘણાનું ધ્યાન નથી એમાં. હું આપણે ભાઈ નહીં સાંભળીએ, નહીં સાંભળીએ, નહીં સાંભળીએ એમાં આપણે આપણને શું વાંધો થાય? વાંધો બહુ મોટો છે અનુમોદ ના બધા વિપર્યાસ, બહુ મોટી વાત છે. તો ગુરુદેવ કહ્યું કે જેને નિમિત્તનો વિવેક નથી અને આત્માનો એટલે ઉપાદાનનો આત્માનો વિવેક નથી, કેમ કે એક સ્થૂળ વાત છે. જો તમે બારમાં સ્થૂળ વિવેક નથી તો આના ઉપાદાનના વિવેકનો પ્રશ્ન જ ક્યાં તારા માટે વિચારો કરવાનો આવ્યો? અથવા બીજી રીતે કહીએ કે બાહ્ય વિવેકમાં જે પ્રગટ સત્પુરુષની ઉપેક્ષા કરે અને અસત્પુરુષ અનુસરે એને આત્માનો વિશ્વાસ, એ પછી પ્રશ્ન ચર્ચા કરે તત્વજ્ઞાનની એમાં શું કરે, શું આવે એમાં સમજવામાં ઘણા ગડબડ છે.
જય
આવ્યા.